અંદરની પ્રતીતિ શું, અંદરની ઘટના શું ઘટી, આંતરિક ઘટના ઘટી ભાઈ પરમાર્થ સંકેતમાં શું ઘટી? ચાર તત્વ, ચાર જયારે અવસ્થાઓ ભેગી થાય ત્યારે સંકેત ઘટે છે. વર્તે નિજ સ્વભાવનો, વર્તે એટલે ચાલુ છે, ચાલુ છે. અને એ અનુભવ કયો? નિજ સ્વભાવનો. એટલે બીજો એક કઈ નહીં, પરનો અનુભવ તો બહુ થયો, કેટલા વખતથી થયો અને છે જ. પણ આ એક ઘટના ઘટી કે પહેલી વાર એને પોતાને પોતાના સ્વભાવનો અનુભવ થયો. અને વર્તે છે જ્યારે સંકેતની અવસ્થા પરમાર્થની છે ત્યારે એ અનુભવ એને ચાલુ છે, વર્તે છે. વર્તે નિજ સ્વભાવનો, એટલે નિજ સ્વભાવનો એક અનુભવ વર્તે છે. પછી નિજ સ્વભાવનો લક્ષ્ય વર્તે છે, એ પણ વર્તે શબ્દ કોમન છે. વર્તે નિજ સ્વભાવનો એ શબ્દ કોમન છે. અનુભવ, લક્ષ અને પ્રતીત, એટલે વર્તે નિજ સ્વભાવનો અનુભવ, સ્વભાવનો લક્ષ. આ લક્ષ ક્યારે વર્તે? અનુભવમાંથી એ સરી પડે, અનુભવ સ્થિર ન રહે. પોતાના નિજ સ્વભાવનો અનુભવ થાય, ઘટના ઘટે, પણ એ થયું દર્શન મોહનીયનો ક્ષય થયો, ઘટના ઘટી. પણ ઓલું ચારિત્ર મોહનીય તો ઊભું છે. ચારિત્ર મોહનીય એટલે શું? સ્વરૂપની સ્થિરતામાં જે વિક્ષેપ કરે એમાં પરિબળ. પણ એ ચારિત્ર બળ એ શેનું કારણ છે? ચારિત્ર બળ શેના કારણે, એ ચારિત્ર મોહનીય છે એ શેના કારણે છે? એ કર્મનો ઉદય છે. અને એ કર્મ કે ત્યારે બાંધ્યા છે, સંકેત થયું ત્યારે, એટલે પૂર્વે, પૂર્વે અજ્ઞાનવશ જે કર્મો બાંધ્યા છે, જે અત્યારે એની સત્તામાં હતા અને એ ઉદયમાં આવ્યા. એ એટલા બધા પ્રબળપણે ઉદયમાં આવ્યા કે પેલો અનુભવ ગૌણ થયો અને અત્યારે આને કારણે ડામાડોળ સ્થિતિ થઈ. ઉદય આવ્યો ચારિત્રનો. ચારિત્રના ઉદયની અંદર કામભોગના ઉદય આવે, કસાયના ઉદય આવે, વિષયના ઉદય આવે. જેવું કર્મ બાંધ્યું હોય, શુભ કે અશુભ, એ બધો ઉદય આવે. ઉદય આવે ત્યારે આ જીવ પોતાના સ્વભાવના અનુભવમાં સ્થિર રહી શકે નહીં. કેમ કે ઉદય ક્યાં આવે છે? આત્મપ્રદેશમાં આવે છે, અંદર આવે છે, પોતાને આવે છે, કઈ બીજાને નથી આવતો. તો જેને અનુભવ થયો છે એને જ આ ઉદયની ઘટના ઘટે છે. અનુભવની ઘટના જેને ઘટી એને જ આ ઉદયની ઘટના ઘટે છે. એવો સ્વજનનો વિયોગ થાય, એવું પોતાનો કામભોગનો ઉદય આવે, એવો કોઈ નિમિત્તો બને કે કસાયના ઉદય આવે, વિભાવ ભાવના ઉદય આવે. હજુ એક કર્મ સમાપ્ત થયા નથી, એક કર્મ ક્ષય થયા નથી. એટલે કર્મ તો પડ્યા છે અને કર્મ જ્યાં સુધી નિર્જરે નહીં ત્યાં સુધી ઉદયમાં આવે. ઉદયમાં કર્મ આવે તો એનું જે જોર છે, એનો જે પ્રભાવ છે, એની જે અસર છે, એને કારણે પોતાના અનુભવની સ્થિરતા ડામાડોળ થાય છે, એ ડગમગી જાય છે. પોતાના સ્વભાવમાં જો સ્થિર હોય તો ગમે તેટલો ઉદય આવે તો પણ એ સમજે કે આ ખોટું છે, આ પણ ખોટું છે. એ જે ઘટના ઘટે છે એ પણ ખોટી છે, પણ એટલું બળ હજુ છે ના છે. આ સંકેત પરમાર સંકેતની આ વ્યાખ્યા ચાલે છે કે એમાં જ્યારે અનુભવ આવે ત્યારે અનુભવ ડામાડોળ થાય પણ લક્ષ ડામાડોળ ન થાય, એટલે એને વારંવાર એ રહ્યા કરે કે ફરી મને આ અનુભવ ક્યારે થાય, ફરી હું અનુભવમાં જલ્દીમાં જલ્દી કેવી રીતે પાછો ફરું, ફરી મૂળ સ્થિતિમાં ક્યારે આવું. તો ટેમ્પરરી જે કંઈ છે એ એમ કે ઉદયને પતાવી દઉં, એની સાથેનો નિવેડો કરું, ખૂબ પોતાનું બળ વાપરે, પણ એ ઉદયમાં ટકે નહીં. જેમ પોતાના સ્વભાવમાં નો ટકો એમ બીજી ઘટના બને છે કે ઉદયમાં ટકે નહીં, ઉદયમાં એને ગમે જ નહીં, એકરૂપ ન થાય, ઉદયમાં તદ્રુપતા ન આવે. ઉદય એને લાગે કે આ પર છે, આ ખોટો છે, આ મારા અજ્ઞાન કાળનો ઉદય છે, આ વસ્તુ સાચી નથી. કામભોગનો ઉદય આવે તો એના પ્રત્યે રસ વૃચ્ચિ ન જાગે, રુચિ ન જાગે. સંયોગ વિયોગનો ઉદય આવે તો એના પ્રત્યે ખેદ હોંશ હર્ષ કઈ પરિણામ થાય નહીં. શરીરની અંદરના સુખ દુઃખના ઉદય આવે વ્યાધિના, તો એને હર્ષ શોકના પરિણામ થાય નહીં. જ્ઞાની તેજ કે જેને હર્ષ શોકના પરિણામ, તો હર્ષ શોકના પરિણામ તો ઉદય આવે તો થાય ને, અમતા અમતા ક્યાંથી થાય છે? તો ઉદયમાં એ સ્થિર નથી, અને ઉદયમાં જલ્દી એ સ્થિતિ છે ડામાડોળની સ્થિતિ, એને પૂરી કરીને જલ્દી પોતાના અનુભવની જે સ્થિરતા છે એમાં પ્રવેશ કરવાનો સતત એનો પુરુષાર્થ ચાલુ છે. એ પુરુષાર્થ એને આ પરમાર સંકેત મદદ કરે છે. આ પરમાર સંકેતનો અનુભવ એવો એનો જોરદાર છે કે એ ઉદયને વટાવી જાય છે, ઓળંગી જાય છે. ઉદયની ઘટના બને છે, ઉદયનો પ્રસંગ ઉપસ્થિત થાય છે, તે સમયે એને ઓળંગી જાય છે, ઉદય ઉપર વિજય મેળવે છે. કૃપાળુ દેવે લખ્યું, દસ વર્ષે રે ધારા મટ્યો ઉદય કર્મનો ગર્વ. રે ઉદય કર્મનો ગર્વ હતો કે હું તારા અનુભવને તોડી નાખીશ, તને સંકેતમાં રહેવા નહીં દઉં, હું તને પરમાં જ ઘસડી જઈશ. જેમ સંકેતનો નિર્ણય છે કે હું તને કેવળ જ્ઞાનમાં લઈ જઈશ, એમ કર્મનો શું સામે નિર્ણય છે કે હું તને સંસાર છોડવા નહીં દઉં, કોઈ હિસાબે તને મોક્ષે જવા, એ કર્મનું કામ છે. અને સંકેતનું કામ છે કે કોઈ હિસાબે હવે સંસારના બંધનમાં તને રહેવા નહીં દઉં. ચારિત્રમાં ઉદયમાં આવ્યો છે, ત્યાં દર્શનમાં તો ગયો છે, સંકેત થયું છે. ચારિત્ર દર્શનમાં ન આવે, આ નિશ્ચય સંકેતમાં ગયો છે. એટલે દર્શનમાં તો એને વ્યતીત કરી નાખ્યો, એટલે એની ત્રણ અવસ્થા થાય છે, સ્થિરતા ન હોવાને કારણે અને ચારિત્ર મોહના કર્મો બાકી હોવાને કારણે અનુભવ લક્ષ્ય અને પ્રતીત, એ ત્રણે ત્રણ અનુભવ દર્શનમાં ગયા પછી સંકેતના છે. પણ થાય છે કેમ ભાઈ, લક્ષમાં કેમ જવું પડે છે? તો અનુભવ જ્યારે ખૂટે છે, તૂટે છે, અસ્થિર થાય છે ત્યારે. તો કર્મનું આપણે હજી કર્મનું સ્વરૂપ આપણે સમજી લેવું પડે કે કર્મનું સ્વરૂપ એવું છે કે જીવને અનંતકાળ સુધી સંસાર છોડવા ન દે, કે ભાઈ હું તો ઉદયમાં આવીશ અને હું તો જઈશ, પણ જાતા જાતા કેવી રીતે બીજા કર્મો બંધાવીને જઈશ, હું એમને નહીં જાઉ, બીજા કર્મ બંધાવીશ. ક્યારે આપણું કર્મ ગયું તો પછી કર્મ નિશ્ચિત સ્થિતિ છે, તો કર્મ ગમે તેવું હોય તો 70 કોડા કોડીએ તો પૂરું થઈ જ જાય, તો એમાં સંસાર તો અનંત છે. તો કે છે ના, કર્મ પ્રવાહથી અનંત છે. કર્મ પ્રવાહથી અનંત છે. તો કેવો પ્રવાહ છે? તો કૃપાળુદેવ પત્રાંક 511 સમજાવે છે કે 70 કોડાકોડીનું કર્મ હોય એ પૂરું થવા આવે ત્યાર પહેલા બીજું બંધાય, એ પૂરું થવા આવે ત્યાર પહેલા ત્રીજું બંધાય. આમ કર્મ ભલે નિશ્ચિત સ્થિતિનું હોય પણ પ્રવાહથી અનંત છે. એ કહે છે અમારો ગર્વ છે કે જ્યાં સુધી મારી તાકાત ચાલશે ત્યાં સુધી તને હવે હું મુક્ત થવા નહીં દઉં. આ સંસારમાં તો આવી ગયો છું, હવે તને છોડાય. આ કર્મનો ગર્વ છે, આ કર્મનો ગર્વ છે. મટ્યો ઉદય કર્મનો ગર્વ રે, આ જ્ઞાનીની દશા છે કે કર્મના ગર્વને મટાવે છે. કેટલી તાકાત સંકિતની પછી, કેમ કે સંકિતને ગર્વ છે. એણે કીધું કે મને લેતો હો તો ધ્યાન રાખજે, હું પછી તને સંસારમાં રહેવા નહીં દઉં. આ એનો ગર્વ છે. ઓલો કર્મનો ગર્વ છે કે અમે ઉદયમાં આવશું અને તું જાણ કે ઉદયમાં આવ્યા એટલે હવે ખપી જવાના છે, એવું સમજતો નહીં. અમે તો જાશું પણ 25 મુકતા જાશું, કે જેથી કરીને તારો તો કોઈ કાળે છૂટકો ન થાય. અમે જાય પણ તું સંસારમાં રહીશ. ત્યારે સંકિત કહે છે કે અમે તો તને ભેગો લઈ જશું, ઠેઠ મોક્ષે પહોંચાડશું. હમણાં જ એક બહુ જ અભ્યાસુ બેન આવ્યા હતા ઘરે, ઘણી મોટી, કેટલું બધું અભ્યાસ ને કેટલા ગ્રંથ ને કેટલું કર્યું છે, અને અત્યારે હજી કેટલી શિબિરોમાંથી નવરા નથી થતા. મને કે મને મટ્યો ઉદય કર્મનો ગર્વ સમજાતો નથી. ખૂબ ખૂબ આ સાંભળો ને વાંચો ને કરા કરીએ પણ જે મૂળ વાત છે એ પકડાતી નથી. બસ એ સમજવા ઘરે આવ્યા હતા કે ઉદય કર્મનો ગર્વ કૃપાળુદેવે લખ્યો છે તો આ કઈ સમજાતું નથી. આ કૃપાળુદેવની જ્ઞાન દશા છે કે હવે કર્મ ગમે તેવા ઉદયમાં એમ લખ્યું કે કેવા વ્યવહાર પ્રપંચ કર્મો ક્યાં તો આવ્યો રે, ઉદય કર્મો રે. આવો કર્મો ઉદય આવ્યો એનો ગર્વને પણ મટાય. આપણે તો ઉદય જ છૂછા જેવા આવે છે, તોય જાતા નથી, એટલું જ નહીં નવા વધારે બંધાય છે. કર્મ બાંધતી વખતે જેટલા કસાયને વિભાવ નહીં કર્યા હોય એટલા કર્મ ભોગવતી વખતે કરીએ છીએ. એટલે ઉદયમાં એવા એ તો નબળા હતા. ખ્યાલ આવે છે? ઉદયમાં હતા એ તો, અને બાંધીને જાય છે એ તો એવા તીવ્ર બાંધીને જાય છે. જુઓ આ ખેલ, આ મોહનો ખેલ, આ અજ્ઞાનનો ખેલ, કે શ્રેષ્ઠ નાના નાના સુખ દુઃખ આવે તો સંસારી જીવમાં પ્રજ્ઞાવાન છો, વિચારવાન છો, વટાવી દે, જરાય લક્ષ દે માં, એને બદલે વધારેમાં વધારે બાંધતો હોય જીવ તો મનુષ્ય ગતિમાં. મનુષ્ય ભાવ ક્યારે મેળો? કર્મ હળવા પેડા ત્યારે મેળો કે કર્મ ભારે હતા તો મેળો? અને મનુષ્યમાંથી સીધો હેલો જાય તિરંચમાં કે નારકીમાં, એનું કારણ શું? તો શું ઉપાર્જન કર્યું મનુષ્ય જન્મમાં? કર્મ વધાર્યા ને, દેવું ચૂકવવા આવ્યો જગમાં. શું ડાપણ કર્યું આને? જુઓ તો ખરા, એક મનુષ્ય તરીકે આને ધંધો શું કર્યો? અનંતના પરિભ્રમણને વધારવાના બધા કારણો પુષ્ટ કર્યા, અને જે કર્મ હળ બહુ પુણ્ય કહેરા જે હતો એને બદલે પાપનો ભારો બાંધીને પુણ્ય લઈને આવ્યો. શું કામ પુણ્ય થયા એને ખબર નથી, પણ પુણ્યને કારણે પોતાને મનુષ્ય જન્મ મળ્યો, આર્ય દેશ મળ્યો, વિતરાગ માર્ગ મળ્યો, સારું ગોત્ર મળ્યું, સારું શરીર મળ્યું, પાંચે ઇન્દ્રિયોની પર્યાપ્તિ મળી, સરસ આયુષ્ય મળ્યું, આ બધો યોગ થયો અને આ નાલાએ કે શું કર્યું? બધું બાંધીને ગતિ પોતાની બદલાવી. કેવી ગતિમાં ગયો? નીચલી ગતિમાં, એવી ગતિમાં કે જ્યાં બોધનો તો છાંટો ન મળે અને દુઃખ સિવાય કંઈ ન મળે. એ શેમાંથી એને ઉપાર્જન કર્યું? આ મનુષ્ય જન્મમાં, આ પુણ્ય ભગવત, આ કર્મ, એની અંદર સેજ પ્રતિકૂળતા આવી ગઈ, સેજ દુઃખ આવ્યું, સેજ અનુકૂળતા ન થઈ, એમાં તો હાંફળો ફાફડો થઈ ગયો. અને કસાયો કર્યા, વિભાવો કર્યા, મને આ નહીં ચાલે, હું નહીં ચલાવી લઉં. શું માઇન્ડું છે તે? તારો મનુષ્ય ભવ હરવા બેઠો છો તું. આ કસાઈનું પરિણામ શું આવશે ખબર છે? આ વિભાવનું પરિણામ શું આવશે ખબર છે? એનો અર્થ એ જ થયો ને કે સુખ દુઃખ કે જે કંઈ આવે એ સંભાવે વેદવા. સંભાવ બહુ મોટી ચીજ છે. સંભાવથી જો સંસારમાં આવતા સુખ દુઃખ વેદી લેવામાં આવે તો નવા કર્મનો બંધ પડતો નથી. અને જ્ઞાનીની શિખામણ શું છે? ઉદયમાં જે કર્મો આવે તે ભોગવી લેવા અને નવા ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો, એ જ્ઞાનીનું બોધન છે. આ માર્ગ સીધો ધર્મનો માર્ગ, આ ધર્મનું સ્વરૂપ. આપણે બહુ મોટી ચર્ચામાંથી જ પડી જાય, દાર્શનિક મોટા મોટા શબ્દો અને મોટા મોટા આંતે. એટલે એ કહે છે કે રાગદ્વેષ કરી એ કસાઈનું સ્વરૂપ છે. અને આ સમજણ, આ વર્તન ક્યારે થઈ શકે? મનુષ્ય હોય ત્યારે થાય, પછી થાય? ખિસકોલીને કહીએ કે રાગદ્વેષ કર્મા, ઉંદેડાને કહીએ કે રાગદ્વેષ કર્મા, એ ક્યાંથી કરશે, શું કરશે? એક પણ ગતિમાં આ થશે તો જીવને કર્મના ગર્વનો જરાય સમજ જ નથી. કર્મના ગર્વને મિટાવવાની તાકાત આ સંકિતમાં છે, સમ્યક વિચારણામાં છે, જ્ઞાનીના સમ્યક બોધમાં છે. કે તું કર્મના ગર્વને મિટાવજે. એ એક આવ્યું હોય તો એ જાય, નવું ઊભું ન થાય એ ધ્યાન રાખજે. સાદી વાત બિલકુલ, એ પકડાતી નથી. અને કૃપાળુ દેવની આ શૈલી છે ને એકદમ સાદી છે, એકદમ સાદી. આ જે ગાથા છે ને અનુભવ લક્ષ પ્રતીત, આ ક્યાંય આનો જોટો નથી. હજી ગોટે ચડશે અનુભવ લક્ષમાં કે આ ઉપસમ સંકિત છે. અહીંયા તો એને આ દર્શન મોહનો કર્મનો ચારિત્રનો ઉદય આવ્યો. અને ચારિત્ર એ કે સ્વભાવમાં સ્થિરતા જે રખાવી ન શકે એવા પરિબળો એ ચારિત્ર મોહનીય છે. વિક્ષેપ કરે આગળ આવી ગયો. દર્શન મોહનું સબ જે કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ, એ વખતે આવી ગયું કે ચારિત્ર મોહની એટલે શું? કે જીવને સ્વભાવમાં સ્થિર રખાવી ન શકે એવો ઉદય, એવું પરિબળ, એ ચારિત્ર મોહ છે. તો ચારિત્ર મોહનું કારણ શું? તો કે પૂર્વે બાંધેલા કર્મો. હવે જ્ઞાન થયા પછી પૂર્વે બાંધેલા કર્મો ઉપર તો સમજ આવી જાય ને કે કર્મનો ઉદય છે. આપણને થોડી પ્રતિકૂળતા થાય તો તરત સમજ આવી જાય કે આ કર્મની પ્રતિકૂળતા કોઈ વ્યક્તિના કારણે નથી, કોઈ વસ્તુના કારણે નથી, પણ મારા પોતાના કર્મના કારણે છે. દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. તારા દોષે તને બંધન છે એવી સંતની પહેલી શિક્ષા છે. હવે આ આ એને ન સમજાય કૃપાળુ દેવનું, પણ ઓલા શાસ્ત્રો એને માથાકૂટ કર્યા કરે, મગજ થાકી જાય, ફાટી જાય, અને એક વસ્તુ પકડાય નહીં પાછી. અહીંયા એ કહ્યું કે નિજ સ્વભાવનો લક્ષરીએ, એટલે એ અનુભવ ડામાડોળ થાય ત્યારે પણ એને લક્ષ્ય શું છે, ઉદય કર્મની સ્થિતિ વખતે મારે મારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત, પુનઃ પ્રાપ્ત કરવું છે, ફરી મેળવી લેવું છે, જલ્દીમાં જલ્દી એમાં જવું છે, જલ્દી એ સ્વભાવમાં સ્થિર થવું છે. આવી લક્ષ્યની તીવ્રતા છે, તલપાપડપણું છે આ લક્ષ્ય. અનુભવ થયા પછીનો લક્ષ્ય, અનુભવ ડામાડોળ થયો છે અને આ જે કાંઈ સ્થિતિ બની છે એ, અને પ્રતીત નિજ સ્વભાવની પ્રતીત. ઉદાહરણ આપ્યું છે કે વીજળીના તારને સેજ હાથ લાગી જાય તો ઝટકો લાગે, કરંટ લાગે, પ્રતીતિ થઈ જાય ને એની. એમ એને આ ઉદય કર્મની અંદર લાગતા ક્યારેક પોતાના સ્વરૂપનો ઝટકો લાગે. પ્રયત્ન કરતો હોય, એ પ્રયત્નો કરતા 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 કોઈ એવી સ્થિતિ આવી જાય અને પોતાના સ્વભાવ સાથે એને એકદમ ખૂબ આનંદમાં આવી જાય, અનુભવ એવો આવે એની સાથે જોડાઈ ગયો, તો પ્રતીતિ વર્તે છે એની. પ્રતીતિ કેવી વર્તે છે કે એકવાર અનુભવ એવો જોરદાર હોય, એટલે લખે છે કે સુરતની ઘારી ખાધી હોય, કઈ સુરતની, અને ટોપમાં ટોપ, બધા જ દ્રવ્યો સામગ્રીઓ બધી ઉત્કૃષ્ટ હોય અને જીભમાં નાખ, જીભ ઉપર મૂકી હોય તો છ મહિના સુધી એનો સ્વાદ જાય નહીં. એ ખાધી હોય ને પછી ગેસ ખાવાનો પ્રસંગ આવે, ગેસ મોઢામાં ચમચીએ જાય નહીં, એવી ગેસ ખાવી પડે. તો કે ગેસ ખાય ખરો જીવન ટકાવવા, પણ પ્રતીતિ છે નહીં આવે. ઘેસના કોડિયામાં ઘારીની પ્રતીતિ થાય છે, અને થાય કે નહીં, આવો અનુભવ એને થયો છે પરમાર્થ સંકેત. અને આવી સ્થિતિ થાય ત્યારે ચોથી દશા કીધી છે હજીની, વૃત્તિ વહી નિજ ભાવમાં. નિજ ભાવમાં આ ત્રણેય સ્થિતિના કારણે એની વૃત્તિ જે છે ઉદય તરફ ઢળતી નથી, પણ પોતાના સ્વભાવ તરફ. વૃત્તિઓ તો ઉઠે, અને વૃત્તિઓ ઉઠે એટલે બહાર જ જાય, પર તરફ જ જાય. ક્ષણે ક્ષણે સમયે સમયે ઉઠતી વૃત્તિઓ ક્યાં જાય છે, પર ભણી. ઓહો, સમયે સમયે પર ભાવ અને પર પર પદાર્થમાં આખું જગત વહ્યું જાય છે. નદીના પ્રવાહની જેમ વૃત્તિનો પ્રવાહ જગત તરફ વહે છે, ત્યારે આને પોતાના અનુભવનો જોર એટલું છે કે ઉઠતી વૃત્તિ બહાર જતી હોય તો અહીંયા રોકી દે છે, અને એના કારણે પ્રતીતિ પણ એટલી વર્તે છે કે વૃત્તિને ક્યાં લઈ જાય, પોતાના નિજ ભાવમાં, જેનો ભાવનો એને અનુભવ થયો છે. આને જ્ઞાનીએ પરમાર્થ સંકેત કીધું છે. અને કૃપાળુદેવ લખે છે કે એ જ નિશ્ચય સંકેત છે. મુનિશ્રીએ પણ લખ્યું છે કે આ જે પરમાર્થ સંકેત કીધું છે એ જ નિશ્ચય સંકેત છે, આ સિવાયનું નિશ્ચય સંકેત એ નિશ્ચય સંકેત છે જ નહીં. એટલે અમારે નિશ્ચય સંકેત કરવું છે એટલે શું કરે, શાસ્ત્રની અંદર નિશ્ચય સંકેતની ગાથાઓ વાંચ્યા કરે, કાં તો કે વ્યવહારની જરૂર નથી નિશ્ચય, પણ તને આ જ્યાં સુધી નહીં સમજાય તો નિશ્ચયમાં આવી નહીં શકતા, આવતો ટકી નહીં શકતા. પરમાર્થની પ્રાપ્તિ કરાવે એ એનું પરમાર્થ સંકેતનું લક્ષણ છે. એટલે કહ્યું શું લખ્યું છે આમાં, અમને સંકેત થયું 12:15 તો કે ઘડિયાળ મેળવવા બેઠો તો સંકેત તારે જોવા જાય જયારે જુઓ તો જેમ છોકરાનો જન્મ થાય ને ત્યાર પછી જરાક જુઓ તો ટાઈમ કેટલો થયો પેલા હાજર હોય તો ને કોણ જુએ ઘડિયાળ તો એ તો છે નહી અને આ તારીખ મુહૂર્ત અને ટાઈમ બધું કીએ અને મેનું પછી ઉજામણા કરે અરે ભ્રાંતિના ઉજામણા કરો છો કે સંકેત ના કરો છો જુઓ તો ખરા ખેલ ચાલે છે પરમાત્માના નામે જ્યાં સુધી સાચું દર્શન કોઈ કરાવે નહીં આપણને તત્વનું ત્યાં સુધી ધર્મના નામે જેટલી ખેલ ચાલે છે ને જગતમાં એટલા સંસારના નથી સંસારના તો પકડાઈ જાય આપણે જાણીએ જ છીએ કે સંસારમાં બીજું કાંઈ હોય નહીં ભાઈ આને જ સંસાર કહે છે કોઈ એમ કે મારી યારે છેતરપિંડી કરી ભાઈ આમ જ હોય લ્યો સમાધાન કેટલું જલ્દી મળી ગયું કે હું ગયો તને છેતરાઈ ગયો આમ જ હોય આ આપણે આની સાથે કોન્ટ્રાક્ટ કર્યો તો ટ્રાવેલવાળાએ લઈ ગયા ને 8 દિવસમાં આ દેશો ને તે દેશો ને પછી અહીંયા ન દીધું ને પછી આ ન મળ્યું ને આ ટાઈમે આમ ન થયું અમે તો હેરાન થયા ભાઈ એમ જ હોય વાત પૂરી થઈ ગઈ હા તો હવે એના રોદાણા ન રોવાય એની સામે કોઈ કેસ ન મંડાય હવે દુઃખી ન થવાય જે આપણા જવાના હતા એટલા પૈસા ગયા અને તારા વધારાના તે વાઇપરા હતા ભલે વાઇપરા મોકલપ હવે કેટલું સમાધાન મેળવી લઈ છી શું કામ મળે છે સમાધાન કે સંસાર છે સંસારમાં આમ જ હોય અમને બોલાવ્યા હતા અને મીઠી મીઠી વાત કરી અને જમાયેલા જમવામાં કઈ ઠેકાણું નહોતું તો કે ભાઈ આમ જ હોય ભાઈ આમ જ હોય સંસારની અંદર જે જાણે છે એ આવું સમાધાન મેળવી એટલા માટે કે સંસાર મતલબી છે ભાઈ કઈ પણ હોય તો કે શું સંસાર મતલબી ભાઈ સૌ સ્વાર્થના સગા છે અરે પણ મારો હાવ આટલો વિશ્વાસ હું એને આમ કર્યું તો ઓલો શું કે બંધ કર ને સૌ સ્વાર્થના જો આ સંસારની આપણે બરોબર બેઠી જ વાત અને ધર્મની અંદર પકડાતું નથી એમાં જ લૂંટાઈ ગયા છે કે ધર્મની અંદર આવું સ્વરૂપ આપણને હજી પકડાયું નથી એટલે અહીંયા કહ્યું કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ એ વર્તમાન કાળ છે અને વર્તમાનમાં અનુભવ થઈ રહ્યો છે થઈ ગયોની વાત નથી કૃપાળુ દેવે એક શબ્દ પ્રયોગ કર્યો હતો 6 પદના પત્રમાં વર્તે મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે વિચાર દશાએ સત્તાએ એ બધું કેવળ જ્ઞાન શક્તિ અપેક્ષા છે પણ આ તો કેવળ જ્ઞાન વર્તે છે એ પછી વાત કરજો અત્યારે આપણે શબ્દ પકડીએ છીએ વર્તે છે જે સમયે લખાય છે તે સમયે મુખ્ય નયના હેતુથી એ કેવળ જ્ઞાન વર્તે છે હા નિશ્ચય નહીં આવી કૃપાળુ દેવના શબ્દોમાં કેટલી વખત આવી રીતનું કે વર્તે છે જાણું છું આ છે લક્ષ્ય છે આ બધા શબ્દો આવે એ શબ્દો બરોબર સમજવા ઓળખવા વાંચવા અને એનો વિચાર એ દ્રષ્ટિએ કરવો એટલે અહીંયા એને એ કહ્યું કે આ વર્તે છે તો નિજ સ્વભાવનો અનુભવ ક્યારે વર્તી શકે એની વાત આજની વિચારણામાં આવી એની 4 અવસ્થા કીધી હવે દાર્શનિક વાત ચાલે છે શાસ્ત્રોએ આ વાત કેવી રીતે મૂકી છે શાસ્ત્રની પરિભાષામાં દર્શનની પરિભાષામાં આચાર્યોએ આ વાતને મૂકી છે તો શું કહ્યું છે 4 સ્થિતિ હોય ત્યારે અનુભવ વર્તે નિજ સ્વભાવનો અનુભવ વર્તે પહેલી કઈ સ્થિતિ કીધી યથા પ્રવૃત્તિકરણ હવે આ તો એને શબ્દ જ મૂકી દીધો છે. યથા પ્રવૃત્તિકરણ એટલે શું? આમાં આપ્યું છે બે, તીવ્ર વૈરાગ્યનો પરિણામ આ પહેલી ઘટના, ઉદાસીનતા. યથા પ્રવૃત્તિકરણ, પ્રવૃત્તિ ચાલે છે, પ્રવૃત્તિ કરવામાં આવે છે. આપણે યથા પ્રવૃત્તિ કરીએ છીએ કે અન્યથા પ્રવૃત્તિ કરીએ છીએ? એટલે આપણી પ્રવૃત્તિ અત્યારે જે ચાલે છે એ યથા પ્રવૃત્તિકરણ છે કે અન્યથા પ્રવૃત્તિકરણ છે? અન્યથા શું કામ? કે જેમ સમજીએ છીએ, જેમ માનીએ છીએ, જેમ જાણીએ છીએ એવી પ્રવૃત્તિ કરતા કરતા હોય જ કરીએ છીએ. જાણવાની વાત કેવું, કોઈને ઉપદેશ દેવો હોય તો કેવું ખ્યાલ આવી ગયો? જે પોતે જાણે છે, જે માને છે, જે એની પણ એવી શ્રદ્ધા એની થતી નથી. અને પછી પૂછે કે સંકિત ક્યારે થશે? સંકિત ક્યાંથી થાય? તું જે માને છે એ તો કરતો નથી. હા, જેમ કરતો એમ કરતો આવ્યો, એમાં કઈ ફેરફાર ન પડે. ત્યારે અપૂર્વકરણમાં શું થાય? ગ્રંથિ ભેદનો પુરુષાર્થ કરે, ઓળંગી જવું. અપૂર્વકરણ કે એવું કરણ એટલે એવી ક્રિયા, એવો પુરુષાર્થ એને ભૂતકાળમાં અનંતકાળમાં ક્યારેય કર્યો નથી, કર્યો નથી. એ અપૂર્વ કરણ જ્યારે તીવ્ર વૈરાગ્ય હોય ત્યારે થાય. જો સંસાર પ્રત્યે મોહ માયા હોય તો અપૂર્વ કરણ કેવી રીતે થાય? અપૂર્વ કરણ કેવી રીતે થાય? પોતાના સ્નેહી સ્વજનો અને આવું હૈરું ભૈરું કુટુંબ કોઈ વાંધો ન હોય, પૈસો પૂરેપૂરો હોય, પુણ્યના સંયોગો હોય, એમાં રાજકુમારને આ બધું છોડીને દીક્ષા લેવાના ભાવ, એ અપૂર્વ કરણ થયું. કઈક વાંધો હોય તો હજી દીક્ષા લેવાનું મન થાય, અને કઈક ઓળંગી લઈએ કે મોકલપ હવે આ કાયમ, આમાં તો રોજનો આ કંટાળો છે, રોજની મોકાણ છે, એના કરતા એકવાર આપણે આ કરી લઈએ તો થોડુંક જોર દઈને, એમાં જરા કષ્ટ હશે તો સહન કરશું. આ દુઃખ ગર્ભિત વૈરાગ્ય જે છે એમાં દીક્ષાનું પણ અપૂર્વકરણ આવે છે. લઈ લે દીક્ષા, કૃપાળુદેવ બોધમાં લખ્યું છે, ઓલો કે પગે ચાલવાનું તો કે અહીંયા ક્યાં મોટર હતી, ગયા પગે ચાલીએ છીએ, પગે જ ચાલી, અને કાળી મજૂરી કરીએ છીએ તો એમાં ક્યાં મોટા પાણા ભાંગવાના હતા, એ સહન કરશું, પણ ખાવા પીવાનું તો સુખ થઈ જાય. લોકો માનથી તો બોલાવે, આ તો આખો તરછોડીને સમાજમાં નીચ રીતે રહેવું, એના કરતા દીક્ષા શું ખોટી. આ દુઃખ ગર્ભિત વૈરાગ્ય થાય છે. અપૂર્વ કરણ એના માટે પેલા યથા પ્રવૃત્તિકરણ એનો ભાવ જોઈએ. તીવ્ર વૈરાગ, ઉદાસીનતા, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. માત્ર એટલે અપૂર્વ અવસર જયારે કીધું કે ક્યારે થઈશું ભાયાંતર નિર્ગ્રંજુ, ક્યારે થાય? કે સર્વભાવથી, કોઈ ભાવથી ઉદાસીન વૃત્તિ ન હોય, ઘરથી, સ્વજનોથી, પરિવારથી, પરિગ્રહથી, અને નિર્ગ્રં થવું છે. અને અપૂર્વ અવસર ક્યારે આવશે? અપૂર્વ અવસર ક્યારે આવશે? શું બોલ્યા કરશે? ઘરની એક ચીજ માંથી, હાવણીની હરી માંથી મન હજી ઉઠાવ્યું નથી. પટેલ સાહેબ, પણ આ ગાથા તો વાંચ, આખું પદ તો વાંચ, એમાં શું કહે છે એ તો સાંભળ. કે સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. પુત્ર તરફનો ભાવ હોય તો પણ એના તરફનો મોહ ભાવ ગયો હોય, પત્ની તરફનો ગયો હોય, કુટુંબીજનો તરફ ગયો હોય, મકાન પોતાના ત્રણ ચાર માલિકીના હોય, પ્લોટ બે ચાર પોતાના નામે હોય, આ બધું ગયું હોય, આભૂષણો ઝવેરાત ઘણું હોય, એક તરફ એને કોઈ ચિત્ત ન હોય, મમત્વનો કોઈ ભાવ નહીં, કોઈ આસક્તિ નહીં, માત્ર ઉદાસીનતા અને તીવ્ર વૈરાગ્ય એના પ્રત્યે વર્તતો હોય, એ નિર્ગ્રંથને માટે અપૂર્વકરણ કરે. આ યથા પ્રવૃત્તિકરણ, જેમ સમજ એમ પ્રકારનો હવે તો પ્રયોગ કર. જીવવું કેવી રીતે? તો કે જેવી તારી સમજણ છે પ્રમાણે પ્રમાણિકતાથી જીવ. સમજણ કંઈક અને કરે કંઈક, એટલે શું આવે? દંભ આવે. જીવનમાં દંભ આવે. દંભ જ્યારે આવે ત્યારે એનાથી કોઈ દિવસ ધર્મ પ્રવેશ કરી શકે નહીં. એટલે આપણે ત્યાં હરિભદ્રાચાર્ય સુરી અને હેમચંદ્રાચાર્ય સુરીએ માર્ગાનુસારીના લક્ષણો કીધા છે. એક નવો આખો કન્સેપ્ટ આપ્યો છે, 35 લક્ષણો કીધા. આપણે થઈ ગયું છે 35 લક્ષણો. કૃપાળુદેવે 496નો પત્ર આપ્યો છે, એમાં પહેલું લક્ષણ આપ્યું છે ન્યાય સંપન્ન આજીવિકા નીતિ. ન્યાય અને નીતિનું પાલન જો તું ન કરતો હો તો પરમાર્થ માર્ગમાં પ્રવેશ જ થઈ ન શકે, શક્યતા જ નથી, બોધ એને પરિણમતો જ નથી. અને આજે આ આડંબર અથવા દંભ એ વધારે પ્રમાણમાં છે. એમ લાગે કે બિઝનેસમાં તો બધું ચાલે. કૃપાળુદેવે પત્રાંક 48ની અંદર વ્યવહાર શુદ્ધિ આપી છે. એ પત્રની અંદર લખ્યું છે કે જરૂર ન હોય તો કમાવાનું છોડી દેવાનું, અને કદાચ જરૂર હોય અને આર્ત ધ્યાન ન થાય માટે કમાવું, પણ નીચેના દોષ આવવા જોઈએ નહીં. એવા 13 દોષ લખ્યા છે. એમાં છેલ્લો લખ્યો છે કોઈથી વિશ્વાસઘાત. કોઈથી આ મહાદોષ આવવા જોઈએ નહીં. અત્યારે તો ધર્મમાં વિશ્વાસઘાત કરે, મારો દીકરો કીએ કઈ કરે કઈ. વિશ્વાસઘાત કરવાનું તો એને જાણે પરવાનો થઈ ગયો છે. દેસાઈ પહેલા તો કહેતા કે આ શ્રાવક છે, આ ખોટું નહીં કરે, એની દુકાનેથી માલ લેવો બે પૈસા મોંઘા હોય તો ભલે, પણ આ અનિતિ નહીં કરે, ભેળસેળ નહીં, તોલ માપમાં અદલ બદલ નહીં, વિશ્વાસઘાત નહીં. જે હશે એ કહીને આપશે, પસંદ પડે તો લ્યો, નહીં હોય તો કંઈ નહીં, મારા ભાગમાં હશે તો હું કમાઈશ, નહીં તો નહીં મળે. હું એક ઉદ્યોગ કરું છું, ઉદ્યમ કરું છું, પણ હું નીતિના ભોગે ધર્મના ભોગે નથી કરતો. જે મળવું હશે તે મળશે. કેટલા બધા પાઠોની અંદર આવી સરળતા મૂકી છે. એટલે અહીંયા કીધું છે ઘટના અપૂર્વકરણ અને પછી અનિવૃત્તિકરણ. જે દોષનું નિરસન કર્યું છે એ દોષ ફરીથી ઉત્પન્ન થાય નહીં, એ અનિવૃત્તિ. હવે એને ફરી નિવૃત્ત કરવાની જરૂર ન પડે. એટલે વણાઈ ગયા, સ્વભાવમાં વણાઈ ગયા. નીતિ એ સ્વભાવ થઈ ગયો, હવે સત્ય એ સ્વભાવ થઈ ગયો. હવે ખોટું બોલવા માટે થઈને કોઈ પ્રયત્ન કરવો પડે શું કામ? સ્વભાવમાં જે છે એ સાચું જ કહેવાનું છે, જે થવું એ થશે, પણ સાચું બોલવાનું. આ અનિવૃત્તિકરણ છે. આ બધું કહ્યું છે. અને ત્યારે આ બધું એ જ્યારે કામ થાય ત્યારે નીચ સ્વભાવનો એટલે આવું સંકેત એને પ્રગટ થાય. એવી અવસ્થામાં નીચ સ્વભાવનો અનુભવ થાય કે પાંચ પ્રકૃતિ કામ ન કરી શકે એવી સ્થિતિમાં મુકાઈ ગયો. એ આવે છે અંતરકરણ. અંતરકરણ એટલે એવું સ્થિતિ છે કે એ બધા જે કંઈ વિભાવો છે દર્શન મોહની એના ને બધા, એ એકે કારગત થાય નહીં, એની પાસે કામ કરી શકે નહીં, એટલું અનુભવનું જોર છે કે આખો જથ્થો પડ્યો છે ચારિત્ર મોહનીયનો ને દર્શન મોહનીયનો, તો પણ એ જથ્થો અક્રિય રહે છે. અનેક વાર એને આવા ટેમ્પટેશન જેને કહીએ આકર્ષણ એ થાય છે, પણ એમાં એ સપડાતો નથી. ઘણી વાર થાય કે આને ખબર નહીં પડે, કદાચ બે પૈસા વધારે મારી લઉં તો વાંધો શું આવશે, અથવા ભાવમાં બદલ કહું તો શું વાંધો આવશે, તોય ન કરે. અંતર કરો અને અનવૃત્તિ કરો, એટલે હવે જે દોષ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એ દોષની પુનરાવૃત્તિ હવે સંભવ નથી. તે વખતે નિજ સ્વભાવનો અનુભવ થાય, પછી લક્ષને પ્રતીતિ, એ તો ચારિત્ર મોહના ઉદયના આધાર ઉપર છે. પણ મૂળ આ અનુભવ થાય ક્યારે? પરમાર્થ સંકેતનો, જેને પરમાર્થ સંકેત કહેવાય એવો અનુભવ થવામાં આ પ્રકારનું યથા પ્રવર્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, એ બધા આ શાસ્ત્રીય શબ્દો છે, આ બધા શાસ્ત્રીય શબ્દો છે, એ જ્યારે હોય ત્યારે એને આ થાય છે. અહીંયા કહે છે પરમાર્થ સંકેત એટલે નિશ્ચય સંકેતની વાત છે, અને નિજ સ્વભાવ જે સહજ સ્વભાવ છે એ પોતાને જ્ઞાનનું જ્ઞેય એ નિજ સ્વભાવ છે. નિજ સ્વભાવ સિવાય કંઈ પોતે જાણતા નથી તે સંકેત છે. એટલે વર્તે નિજ સ્વભાવનો અનુભવ આને સંકેત કહેવાય. પણ આ સંકેત કયું? નિશ્ચય સંકેત. નિજ સ્વભાવમાં સંકેત વસે છે. સહજ સ્વભાવ લખે નહીં અપનો, પડ્યો મોહ કે દાવ મેં, જીવ લાગી રહ્યો પર ભાવ મેં. યશો વિજયજી મહારાજ કહે છે કે આ જીવની મુશ્કેલી એ છે કે પરભાવમાં લાગી રહ્યો છે. ક્યારે પરભાવમાં એ લાગી રહીએ? એને નિજ સ્વભાવનો લક્ષ્ય નથી. સહજ સ્વભાવ લખે નહીં અપનો, લક્ષમાં લેતો નથી પોતાનો સહજ સ્વભાવ. સહજ સ્વભાવ શું છે? પોતાનો સહજ સ્વભાવ શું છે? વિતરાગતા. સહજ સ્વભાવ વિતરાગતા છે. સહજ સ્વભાવ અસંગ છે, પોતે અસંગ. તો સંગનો કોઈ પણ જાતનો મોહ ન હોય. સંગ જ્યારે સંગમાં મોહથી જોડાયેલો છે એટલે પોતે સંગી છે. ક્યારે મોહ હોય તો જ સંગી થાય. પણ એનો સહજ સ્વભાવ શું છે? અસંગ. રાગ દ્વેષ છે એ અસહજ છે, પોતે વિતરાગી છે. તો સહજ સ્વભાવ લખે નહીં અપનો, પોતાનો સહજ સ્વભાવ લક્ષમાં લેતો નથી. જીવ લાગી રહ્યો પરભાવને, પરભાવની અંદર લાગી રહ્યો છે. કાં તો રાગદ્વેષ છે. પરભાવમાં ક્યારે લાગે? રાગદ્વેષ હોય તો થાય, અને પોતાનું અસંગપણું સમજાતું ન હોય તો થાય. પરભાવમાં જવું એટલે સંગીપણું થયું. જેમ કોઈને એકલો બેઠો હોય તેને એમ થાય કે આ તો કંટાળી ગયા, હવે કોકની સાથે આપણે જવું પડશે, કોકને બોલાવવા પડશે, મળવું પડશે. એકલા એકલા તો સૌ એ ક્યારે થાય? સંગી સ્વભાવનું જયારે જાગૃત થાય, અંદરના ગુણો અપલખણ સંગ, ત્યારે જો પોતે પોતામાં છે તો એને કોઈ બાહ્ય સંઘની આવશ્યકતા નથી. ત્યારે વિચાર કરે કે સિલસિલામાં કોણ સંગી? પાડોશી પાડોશી કોઈ કઠિન અવસ્થા છે. પણ એને એ અસંગીપણું મારો મૂળ સ્વભાવ છે એ લક્ષમાં તો આવવું જોઈએ. એટલે કહ્યું કે પરમાર્થની સાધના એકાંતમાં થાય, એકાકીપણે થાય. સાધનાનો માર્ગ એકાકીનો છે. સામૂહિક તો આરાધના થાય, સાધના એકલા થાય, ઉપાસના એકલા થાય. આરાધના કે જેને જીવને ટેવ નથી અને સંગમાં જ છે, એ સંગમાં જ એને કાર્યક્રમ આપવાના છે એટલે ધર્મની અંદર આવી પ્રકારના બધા આરાધનાના કાર્યક્રમો આપે છે કે સાથે મળીને કરો, જરા તમારું ચિત્ત લાગે અને તમારા જે મૂળ ભાવ છે પાછા જોડે જોડે હોવા જોઈએ, તો એ આપણને ક્યારેક ગમે પ્રતિક્રમણ કરવા જવાનું, સામાયિક કરવાનું, કે આપણા કોક સાથે થઈ જમે ને, કે તમે આવજો હું તમને બોલાવીશ, આપ બધે જાશું, એ તો આરાધના થાય, બાકી જ ન થાય. પણ એક તબક્કા છે, બધા એ બધા તબક્કા છે, પણ એને પોતાના લક્ષમાં આવવું જોઈએ કે મારો સ્વભાવ આસંગ છે, મારો સ્વભાવ વિતરાગ છે, રાગ દ્વેષ નથી. તો મૂળ સ્વભાવ લક્ષમાં ન લઈએ, જીવ લાગી રહ્યો પરભાવને. આ રીતે અહીંયા વાત મૂકી છે સરસ. જે અનુભવમાં ફરી જવું છે એવું નિરંતર રહ્યા કરે એને લક્ષ કહેવાય, અને જરા કરંટ લાગે તો એને પ્રતીત કહેવાય. એ પ્રતીત એટલે એ હજુ અનુભવ પ્રત્યક્ષ ન હોવા છતાં એ અનુભવ ખસતો નથી, એટલે પરોક્ષ રૂપમાં એ અનુભવ વેદાય છે. ભલે નથી, પદાર્થ નથી, પરિસ્થિતિ નથી, સ્થિતિ નથી. જેમ આપણે કહીએ કે સવારે મેં આજે પ્રાર્થના કરી, મંત્ર જાપ કર્યા, કે જે કંઈ પ્રભુનું સ્મરણ કર્યું અને મેં શાંતિનું વેદન કર્યું, આખો દિવસમાં ઘણી પ્રવૃત્તિ મનગમતી કરી, પણ પેલી શાંતિ જે સવારે મને પ્રાપ્ત હતી એવી આખા દિવસની મનગમતી પ્રવૃત્તિ, ઈચ્છિત સત્સંગ અને બધાય ભેગા હતા, કોઈની સાથે મારે વાંધો નહોતો, તો એ ભાઈ પહેલા જેવી શાંતિ નહીં. આ એને પ્રતીતિ છે, શાંતિની સમાધિની પ્રતીતિ છે. એકવાર જો થાય પરમાર્થ સંકેતમાં આવી એને અનાકુળ સમાધિ થાય છે. જ્ઞાનીઓ શબ્દો મૂક્યો છે અનાકુળ, અને સંસારની સંગની બધી સ્થિતિ ગમે તેવી સુખદક સુખકારક હોય તો પણ વ્યાકુળ છે, આકુળ છે. આકુળતા છે, નિરાકુળતા નથી. શું કામ? કે ગમે એટલો સમય થાય પછી એમ કે હવે આ બધું પૂરું થાય તો શું થયું? આકુળતા આવી. આપણને સત્સંગથી પણ આકુળતા આવે, શિબિરથી પણ આકુળતા આવે, પર્વથી પણ આકુળતા આવે. પર્યુષણ હોય પછી એમ થાય કે હવે કેદી પૂરા થાય. પ્રતિક્રમણ ચાલતું હોય લાંબુ પ્રતિક તો શું કહે કે હારું બહુ થઈ ગયું, આ તો આટલું ધાર્યું બોલો લ્યો. એ વાત કરે સાદી અનંત અનંત સમાધિ સુખમાં, અને હજી સમાધિ શરૂ થઈ ત્યાં નક્કી કરે કે હારું બહુ લાંબુ નીકળ્યું. હે ચાર્જ લો, આ હવે આ તો ભારે કરી, કારણ કે આ બધી સંગી સાધનાઓ છે. સંઘનું સ્વરૂપ એમાં આકુળતા છે, વ્યાકુળતા પણ છે. ન ગમતું સંઘ મળે તો વ્યાકુળ થાય, અને આ જે અસંગતા છે એમાં અનાકુળતા છે. પોતાના સ્વભાવની અંદર ઠરવું એ અનાકુળતા છે. તો આવું એક કહે છે જ્ઞાની, ગઈ દીનતા સબહી અમારી, પ્રભુ તુજ સંકેત દાને. ભગવાન તેમને સંકેત આપ્યું તો એક પરિણામ થયું, અમારી દીનતા ગઈ. સંઘની દીનતા, સંઘી દીનતા છે ને, ઘરે કોઈ હોવું જોઈએ તો ગમે મને, હું એકલો નહીં રહું, હું એકલો નહીં રહું, કોક જોશે, આ દીનતા છે. સગા સંબંધીની, કુટુંબીઓની, સંસારીઓની, પછી વસ્તુની, ભોગની, આ બધી દીનતા છે. ગઈ દીનતા સબહી અમારી, જળ ચેતન અને પદાર્થ વ્યક્તિ વસ્તુ બધાની, પ્રભુ તુજ સમકે. ભગવાન તેમને સમકિત આપ્યું, કામ થઈ ગયું, કશું જ રહ્યું નહીં. ચક્રવર્તીની સંપત્તિ છે, સાહેબી છે, પણ અમારે જોઈતી નથી. ઇન્દ્રપદ આપવાની તો વાત કરે છે કદાચ, કે લે દઈ દઉં તું સમકિત તારું લઈ લઉં અને ઇન્દ્રપદ આપો. ના પ્રભુ, ઇન્દ્રપદ જોઈતું નથી. એ પણ દીનતા છે. આ સ્વામીતા છે. સંકેતમાં અમારી સ્વામીતા છે, અમે અમારા સ્વભાવના સ્વામી છીએ, અને આ સ્વભાવ પાસે જગતનું કોઈ સુખ ત્રણ વાત છે એ કામ આવતું નથી. બહુ સરસ રીતે વાત ચાલી છે અહીંયા. હજી આ ગાથામાં મુનિશ્રી આપણને કંઈક વધારે સમજાવવા માંગે છે. હજી કહે છે કે સમજે, કારણ કે અદ્ભુત ગાથા છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીક. લોકો ત્રણ કરીને ત્રણ ખોટા ખોટા અર્થ કર્યા કરે છે. અનુભવ ને એ લક્ષ હોય આ સંકેત કહેવાય ને, પછી પોતાની મેળે બધું ભેદ કરે. પ્રતીતિ હોય આ કહે ને, એકવાર આવી ગયો કાંઈ નથી. આ એક જ ગાથા પરમાર્થ સંકેતની છે. એમાં ચાર તત્વ છે પાછા, ત્રણ નથી. અનુભવ, લક્ષ, પ્રતીત અને વૃત્તિ પાછી વળે. તે વૃત્તિ પાછી વળવી જોઈએ. જો પાછી ન વળે તો હજી પરમાર્થ સંકેત નથી. આ ચાર તત્વ જ્યારે ભેગા થાય, ચાર લક્ષણ જ્યારે ભેગા થાય, એ છે પરમાર્થ સંકેત. તો સમજ પડશે આગળની ગાથા શું કહે છે. વર્ધમાન સંકેત થઈ, સંકેત વર્ધમાન થાય અને એ વિતરાગ પદમાં કેવળ જ્ઞાનમાં બિરાજમાન કરી દે તો સંકેત વળી વર્ધમાન થાય. સંકેત તો થયું ઈ થયું. આપણી બધી જળ ભાષા જેમ ઓલાએ કીધું ને, આપણે આવ્યું ગાથા સંકેત શુદ્ધ, તો કે સંકેતમાં વળી શુદ્ધ ક્યાંથી? આ કૃપાળુદેવ શું માંડ્યું છે? સંકેત તો શુદ્ધ જ હોય ને, વળી સંકેતમાં અશુદ્ધ ક્યાંથી? તને નથી સમજ હજી, આ જ્ઞાનીની ભાષા સમજ, તઈ ખબર પડશે. એમ વર્ધમાન સંકેત થઈ, સંકેત વર્ધમાન થાય એટલે એમની પણ વર્ધમાન થાય સંકેત. તો કે સંકેત વર્ધમાન કેવી રીતે થઈ? તો ચોથે ગુણ સ્થાને કે થયું થયું, 12 ને 15 પછી વળી વર્ધમાન શું થાય? જ્ઞાન વર્ધમાન થાય, સંકેત વર્ધમાન થાય. જ્ઞાન તો તમે મેળવતા જ આવે, શુદ્ધ થાય. અટપટો કોયડો છે નહીં ઉકેલાય, ભેદ નહીં પકડાય જ્યાં સુધી આપણી સ્વસ્થ સમજ નહીં હોય ત્યારે. કથાઓ બધી બહુ મહત્વની આવે છે, એટલે આપણે અહીંયા અત્યારે વિરામ કરીએ. બીજો ભાગ છે એ પછી લઈશું, પણ હવે એક થોડોક ફેરફાર કરીએ. જરાક બહુ બ્રેક પડી જાય છે તબિયતની અંદર. તો સૂચન કર્યું છે અમને વડીલોએ કે તમારે જાજુ ન બોલવું. કારણ શું? તો કે બીજે દી આવશો ને એટલે સોમવારથી 9:30 શરૂ થશે. સવારે જરાક મારે બધી થોડીક ચાલે છે ક્રક્યા, શરીર સવારે બધું જરાક સોજામાં આવી જાય છે, એને બધું ઉપચાર કરવા પડે, સબસાઇડ થાય એટલે 9:30 આપણે શરૂ કરશું. તમારે 9:15 આવવામાં કંઈ વાંધો નથી, સમય રાખો, પણ આપણો ટાઈમ તો 10:30 જ પાછો. એટલે તમારે આવીને, મારું સૂચન છે 20 દોહરા, યમ નિયમ અને ક્ષમાપના, એટલું કરવું. ત્રણ વસ્તુ બરોબર, બહુ શાંતિથી, ભાવથી, અત્યંત ભક્તિપૂર્વક. કેમકે આ જેટલી ભૂમિકા આપશે એટલું બીજું કોઈ આપશે નહીં. 20 દોહરા, યમ નિયમ, ક્ષમાપના, ત્રણ નવકાર પછી આ શરૂ કરી દઉં એટલે એકદમ ઉત્કૃષ્ટ એ થશે. આજે આપણે અહીંયા પાઠને આપણે વિરામ આપીએ.
ઓમ. એક સૂચના છે, ઈડનનો યાત્રા પ્રવાસની માટેની, એમાં 13-14 શનિવાર અને રવિવાર 2 દિવસ માટેનો કાર્યક્રમ છે. એના માટેની જે આયોજન કરવામાં આવ્યું છે,